આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. બીજું કાળ વૃત્તાંતનું પુસ્તક 31મો અધ્યાય. એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઈસરાયલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વ યહૂદિયાના નગરમાં પાછા ગયા, ને તેઓએ ભજન સ્તંભોના ટુકડે ટુકડા કરી નાખ્યા તથા અસેરી મૂર્તિઓને કાપી નાખી, અને આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી તેમજ એફ્રાઈમ તથા મનાસામાંથી પણ ઉચ્ચ સ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇસરાયલ પુત્ર પોતપોતાના નગરમાં પોતપોતાના વતનમાં પાછા ગયા. હિસ્કિયાએ યાજકોના તથા લેવીઓના વારા પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા, એટલે દહન અર્પણો તથા સ્તાંત્યર્પણો ચડાવવા માટે તેમજ સેવા કરવા તથા આભાર માનવા તથા યહોવાની છાવણીઓના ભાગોળોમાં સ્તુતિ કરવા માટે યાજકો લેવીઓને નિમ્યા. વળી રાજાની સંપત્તિનો એક ભાગ પણ દહન પાણોને સારું, એટલે સવારના તથા સાંજના દહન પાણોને સારું, તેમજ સાબાતોના ચંદ્ર દર્શનના દિવસોના તથા મુકર પર્વોના દહન પર્વને સારું યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેમણે આપવાનો ઠરાવ કર્યો. તે ઉપરાંત તેમણે યાજકોનો તથા લેવીઓનો ભાગ પણ તેમને આપવાની યરૂસાલેમમાં રહેનાર લોકોને આજ્ઞા કરી, જેથી તેઓ યહોવાના નિયમ પ્રમાણે મંદિરની સેવામાં મંડિયા રહે. એ હુકમ બહાર પડતા જ ઇસરાયલ પુત્રોએ અનાજનો, દ્રાક્ષારસનો, તેલનો, મધનો તથા સીમની સર્વ ઉપજનો પ્રથમ પાક આપ્યો. વળી સર્વ વસ્તુઓને પૂરોપૂરો દશાંશ તેઓ લાવ્યા. ઇસરાયલ પુત્રો તથા યહૂદિયાના માણસો જેઓ યહૂદિયાના નગરમાં રહેતા હતા તેઓએ પણ બળદો તથા ઘેટાનો દશાંશ તથા પોતાના દેવ યહોવાને સમર્પણ કરાયેલી વસ્તુઓને લાવીને તેમના ઢગલા કર્યા. ત્રીજા માસમાં તેઓએ ઢગલા વાળવા માંડ્યા, ને સાતમા માસમાં એ કામ પૂરું થયું કર્યું. હિસ્કિયાએ તથા સરદારોએ આવીને એ ઢગલા જોયા ત્યારે તેઓએ યહોવાને તથા ઇસરાયલની લોકોને ધન્યવાદ આપ્યો. પછી હિસ્કિયાએ એ ઢગલાઓ સંબંધી યાજકોને તથા લેવીઓને પૂછ્યું. સાદોકના કુટુંબના મુખ્ય યાજક અઝારિયાએ તેને ઉત્તર આપ્યો કે યહોવાના મંદિરમાં લોકો અર્પણ લાવવા લાગ્યા ત્યારથી અમે ધરાઈને ખાધું છે, વળી પુષ્કળ વધી પડ્યું છે, કેમ કે યહોવાએ પોતાના લોકોને આશીર્વાદ દીધો છે અને જે વધી પડેલું છે તેનો આ મોટો સંગ્રહ છે. પછી હિસ્કિયાએ યહોવાના મંદિરમાં ઓરડા તૈયાર કરવાની આજ્ઞા આપી અને તેઓએ તે તૈયાર કર્યા. લોકો અર્પણો, દશાંશો તથા સમર્પણ કરેલી વસ્તુઓ પ્રણાલિકા પ્રમાણે અંદર લાવતા, અને તે પર દેખરેખ રાખનારા કોનાનિયા નામનો લેવી હતો તથા તેના હાથ નીચે તેનો ભાઈ સિમઈ હતો. યહીએઝ, અઝાઝિયા, નાહાત, અસાહેબ, યરીથોમ, યોદાબાદ, અલીએલ, યિસ્કા, ઇસ્માક્સા, મહાત તથા બનાનિયા, તેઓ રાજા હઝિકિયાના અને દેવના મંદિરના કારભારી અઝારિયાના હુકમથી કોનાનિયા તથા તેના ભાઈ સિમાઈના હાથ નીચે મુકાદમ હતા. લેવી નિમ્હાનો પુત્ર કોરે પૂર્વ દિશાના દરવાજાનો દ્વારપાળ યહોવાના અર્પણો તથા પરમ પવિત્ર વસ્તુઓ વહેંચી આપવા માટે દેવના ઔચિકપણો પર કારભારી હતો. તેના હાથ નીચે એબેન, નિમિયામિન, યેસુઆ, સમાયા, અમારિયા તથા સહાનિયા તેમને પોતાના ભાઈઓને, મોટાને તેમજ નાનાને તેમના વર્ગો પ્રમાણે વહેંચી આપવા માટે યાજકોના નગરમાં નિમ્યા હતા. તેઓ સિવાય પુરુષોની વંશાવણીથી ગણાયેલા 3 વર્ષના તથા તેની વધારે વયના પુરુષો જેઓ પોતપોતાના વર્ગો પ્રમાણે તેમને સોંપેલા કામોમાં સેવા કરવા સારું દરરોજના કાર્યક્રમ પ્રમાણે યહોવાના મંદિરમાં જતા હતા તે તો જુદા, તેઓની વંશાવળી ઉપરથી તેઓના પિતૃઓના કુટુંબ પ્રમાણે યાજકોની ટીપ તૈયાર કરવામાં આવી અને લેવીઓએ તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેનાર 20 વર્ષના તથા તેની વધારે ઉંમરના ગણવામાં આવ્યા. આખી જમાતમાંના સર્વ બાળકો, સ્ત્રીઓ, પુત્રો તથા પુત્રીઓ તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા. તેઓ પોતાના પવિત્ર કામ પર પ્રમાણિકપણે હાજર રહેતા હતા. વળી જે હારૂન પુત્ર યાજકો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસના ગામડામાં રહેતા હતા. તેઓને માટે પણ કેટલાય ચૂંટી કાઢેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા તેઓ સર્વને હિસ્સા વહેંચી આપે. હઝિકિયાએ આખા યહૂદિયામાં એ જ પ્રમાણે કર્યું. પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે તેણે વિશ્વાસુપણાથી કર્યું. દેવના મંદિરને લગતું, નિયમશાસ્ત્રને લગતું તથા દેવની આજ્ઞાઓને લગતું જે કંઈ કામ પોતાના દેવની સેવાને અર્થે તેણે હાથમાં લીધું તે તેણે પોતાના ખરા અંતકરણથી કર્યું ને તેમાં ફતે પામ્યું. બીજું કાળવૃત્તાંત 32મો અધ્યાય. આ બિનાઓ બન્યા પછી અને આવી પ્રમાણિક વર્તણૂક ચલાવ્યા પછી અસ્તુરના રાજા સનહેરીબે યહૂદિયા પર ચઢાઈ કરીને કિલ્લાવાળા નગરોની સામે છાવણી નાખી ને તે તેઓની જીતી લેવાનું ધારતો હતો. હિઝકિયાએ જોયું કે સનહેરીબ આવ્યો છે અને તેનો ઈરાદો યરૂસલેમ પર હુમલો કરવાનો છે, ત્યારે જે જરાઓ નગરની બહાર હતા તેમનું પાણી બંધ કરી દેવા વિશે તેણે પોતાના સરદારો તથા પરાક્રમી યોદ્ધાઓની સલાહ પૂછી કે અસુરના રાજાઓને ઘણું પાણી મળી રહે એવું શા માટે હોવું જોઈએ. તેથી ત્યાં ઘણા લોકો એકઠા થયા ને તેઓએ સર્વ જરાઓને તથા દેશમાં થઈને વહેતા નાળાને પૂરી લીધા. એ કામમાં તેઓએ તેને મદદ આપી. વળી તેણે હિંમત રાખીને ભાંગી ગયેલો કોટ ફરીથી બાંધ્યો ને તેના પણ બુરજો બાંધ્યા ને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો ને દાઉદ નગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી. વળી તેણે લશ્કરી અમલદારોને લોકોની ઉપર નીમીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજુરમાં એકઠા કર્યા અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું, બળવાન તથા હિંમતવાન થાઓ. આસુરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહીં, તેમ ગભરાશો પણ નહીં, કેમ કે તેની સાથેના સૈન્ય કરતા આપણી સાથે જે છે તે વધારે મોટો છે. તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવા તથા આપણા યુદ્ધો લડવાને આપણી સાથે આપણો દેવ યહોવા છે. યહૂદિયાના રાજા હિઝકિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો. ત્યાર પછી અસુરના રાજા સનહેરીબે તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીસની સામે પડેલો હતો. તેના કેટલાક સરદારોને યરૂસાલેમમાં યહૂદાના રાજા હિઝકિયાની પાસે તથા યરૂસાલેમમાં રહેનાર યહૂદાના સર્વ લોકોની પાસે મોકલીને કહેવડાવ્યું કે અસુરનો રાજા સનહેરીબ કહે છે, તમે સાવ ઉપર ભરોસો રાખીને યરૂસાલેમનો ઘેરો વેઠી રહો છો. તમારો દેવ યહોવા તમને અસુરના રાજાના હાથમાંથી બચાવશે એમ હિઝકિયા તમને કહે છે. તે તમને દુકાળથી તથા તરસથી મોતને સ્વાધીન કરવા સમજાવતો નથી? શું એ જ હિઝકિયાએ તેના ઉચ્ચ સ્થાનો તથા તેની વેદીઓ કાઢી નાખીને યહૂદિયાને તથા યરૂસાલેમને આજ્ઞા નથી કરી કે તમારે એક જ વેદી આગળ ભજન કરવું તથા તેના જ ઉપર તમારે ધૂપ વાળવું? મેં તથા મારા પિતૃએ દેશોના સર્વ લોકોના શા હાલ કર્યા છે એ શું તમે જાણતા નથી? શું દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી કોઈ પણ રીતે છોડાવી શક્યા છે? જે પ્રજાઓનો વિનાશ મારા પિતૃએ કર્યો તેઓના સર્વ દેવોમાં એવો કોણ હતો કે જે મારા હાથમાંથી પોતાના લોકને છોડાવી શક્યો હોય? તમારો દેવ તમને મારા હાથમાંથી છોડાવી શકશે? માટે હવે હસ્કિયાથી તમે છેતરાશો નહીં તથા તે તમને એ પ્રમાણે ન ભરમાવે, તેમજ તમારે પણ તેના પર ભરોસો ન રાખો, કેમ કે કોઈ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી તથા મારા પિતૃઓના હાથમાંથી છોડાવી શક્યો નથી. તો મારા હાથમાંથી તમને છોડાવવાને તમારો દેવ કેટલો શક્તિમાન નિવડશે? તેના સરદારો પણ દેવ યહોવાની વિરુદ્ધ તથા તેના સેવક હિઝકિયાની વિરુદ્ધ તેથી પણ વધારે બોલ્યા. વળી તેણે ઇસરાયેલના દેવ યહોવાની નિંદા કરીને તથા તેની વિરુદ્ધ બોલીને એવા પત્રો લખ્યા કે જેમ દેશોના લોકોના દેવોએ પોતાના લોકને મારા હાથમાંથી છોડાવ્યા નથી, તેમ હિઝકિયાનો દેવ પોતાના લોકને મારા હાથમાંથી છોડાવી શકશે નહીં. યરૂસાલેમના જે લોક કોટ ઉપર ઉભેલા હતા તેઓ બીકથી ગભરાઈ ગયા અને પોતે નગર સર કરી શકે માટે તેઓની સામે તેઓ યહૂદી ભાષામાં બરાળા પાડીને બોલ્યા. જગતના લોકના દેવો જેઓ માણસના હાથથી બનેલા છે તેઓમાંનો એક યરૂસાલેમનો દેવ પણ છે, એમ તેઓ બોલ્યા. આ ઉપરથી હિઝકિયા રાજાએ તથા આમોસના પુત્ર યશાયા પ્રબોધકે પ્રાર્થના કરતા આકાશ તરફ ઊંચું જઈને વિનંતી કરી. ત્યારે યહોવાએ એક દૂત મોકલ્યો. તેણે અસ્તુરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો, સરદારોનો તથા અમલદારોનો સંહાર કર્યો. તેથી તેને વિલંબ વડે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. ત્યાં તેના પેટના દીકરાએ તેને તલવારથી ઠાર કર્યો. આ પ્રમાણે યહોવાએ હિઝકિયાને તથા યરૂસાલેમના રહેવાસીઓને અસુરના રાજા સાનહેરીબના હાથમાંથી તથા બીજા સર્વના હાથમાંથી ઉગારી લીધા ને ચોદ ગરમ તેઓનું રક્ષણ કર્યું. ઘણા લોકો યરૂસાલેમમાં યહોવાને સારું અર્પણ લાવ્યા તથા યહૂદાના રાજા હિઝકિયાએ ને ઉત્તમ વસ્તુઓ નજર કરી. આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો. તે પછી હિઝકિયા મરણતોલ માંદો પડ્યો ત્યારે તેણે યહોવાને વિનંતી કરી. તેના જવાબમાં તેને એક ચિહ્ન આપવામાં આવ્યું. છતાં હિઝકિયાએ પોતા પર થયેલા ઉપકારનો બરાબર બદલો વળ્યો નહીં. તે ઉન્મત્ત બની ગયો. તેથી તેના પર તેમજ યહૂદિયા તથા યરૂસાલેમ પર કોપ આવ્યો. ત્યારે હિઝકિયા પોતાનો અભિમાન છોડીને છેક દિન બની ગયો. એટલે તેના પર તથા યરૂસાલેમના રહેવાસી પર યહોવાનો કોપ હિઝકિયાના સમયમાં આવ્યો નહીં. હિઝકિયાએ પુષ્કળ દ્રવ્ય તથા માન મળ્યું. તેણે પોતાના માટે સોનું રૂપું, મૂલ્યવાન હીરા માણેક, સુગંધી દ્રવ્યો, ઢાલો તથા સર્વ પ્રકારના સુંદર વસ્ત્રો ભરવાને માટે ભંડારો બનાવ્યા. વળી અનાજ, દ્રાક્ષારસ તથા તેલને માટે કોઠારો તથા સર્વ પ્રકારના પશુઓને સારું કોડિયા તથા ઘેટા બકરાના ટોળાને માટે વાળા બનાવ્યા. વળી તેણે પોતે નગર વસાવ્યા તથા ઘેટા બકરાની તથા બીજા ઢોરની પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી. દેવે તેને અતિશય દ્રવ્ય આપ્યું હતું. એ જ હિઝકિયાએ ગિહોનના ઉપલા ઝરાના પાણી બંધ કરીને સીધા દાઉદનગરની પશ્ચિમે આણી વાળી આણ્યા. હિઝકિયા પોતાના સર્વ કામોમાં ફતેહ પામ્યો. દેશમાં જે ચમત્કાર થયો હતો તે વિશે તાજવીજ કરવા સારું બાબિલના સરદારોએ તેની પાસે એલચીઓ મોકલ્યા હતા. તેની કસોટી થાય ને તેના અંતકરણમાં જે કંઈ હતું તે સગળું જાણવામાં આવે માટે દેવે તેને સ્વતંત્ર મૂક્યો. હિઝકિયાના બાકીના કાર્યો તથા તેના સુકૃત્યો યહૂદિયા તથા ઇસરાયેલ રાજાઓના પુસ્તકમાં આમોસના પુત્ર યશાયા પ્રબોધકના સૌદર્શનમાં લખેલા છે. હિઝકિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને દાઉદના પુત્રોના કબ્રસ્તાનના ઉપલા ભાગમાં લોકોએ તેને દાટ્યો. યહૂદિયાના તથા યરૂસાલેમના સર્વ રહેવાસીઓએ તેના અંધકારે તેને માન આપ્યું. તેનો પુત્ર મનાસા તેના પાછળ રાજા થયો. મનાસા રાજ કરવા લાગ્યો ત્યારે તે 12 વર્ષનો હતો. તેણે 55 વર્ષ સુધી યરૂસાલેમમાં રાજ કર્યું. જે વિદેશીઓને યહોવાએ ઇસરાયેલ પુત્રોની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓના જેવા ધિક્કારપાત્ર કૃત્ય કરીને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું. કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચ સ્થાનો તોડી પાડ્યા હતા તે તેણે ફરી બાંધ્યા. વળી તેણે બાલીમને સારું વેદીઓ ઊભી કરી, એસેરોથ મૂર્તિઓ બનાવી તથા આકાશના તાળા મંદિરને ભજીને તેઓની સેવા કરી. યરૂસાલેમમાંના જે મંદિર વિશે યહોવાએ કહ્યું હતું કે તેમાં મારું નામ કાયમ રહેશે તે જ મંદિરમાં તેણે વેદીઓ બાંધી. તેણે આકાશના તાળા મંડળ માટે યહોવાના મંદિરના બંને ચોકમાં વેદીઓ બાંધી. વળી તેણે હિન્નોમ પુત્રોની ખીણમાં પોતાના છોકરાનું અગ્નિમાં બલિદાન આપ્યું. સુકન જોવડાવ્યા, જાદુ મંત્રનો ઉપયોગ કર્યો ને બુવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહુદાની યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વરી લીધો. જે મંદિર વિશે દેવે દાઉદને તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું કે આ મંદિરમાં તેમજ યરૂસાલેમમાં કે જે નગર મેં ઇસરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેમાં મારું નામ હું સદા રાખીશ, તે દેવના મંદિરમાં તેણે કોરેલી મૂર્તિ મૂકી. મૂસાની મારફતે જે આજ્ઞાઓ મેં આપી છે તે પ્રમાણે સર્વ નિયમ વિધિઓ તથા કાનૂનો જો ફક્ત તેઓ પાળશે અને અમલમાં આણશે તો જે દેશ મેં તમારા પિતૃઓને ઠરાવી આપ્યો છે તેમાંથી ઇસરાયલના પગ હું ફરીથી કદી ખસેડીશ નહીં. મનાસાએ યહૂદિયાને તથા યરૂસાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચડાવીને જે પ્રજાઓનો યહોવાએ ઇસરાયલ પુત્રો આગળથી નાશ કર્યો હતો તેના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટા કરાવી. યહોવાએ મનાસાને તથા તેના લોકને ચેતવ્યા પણ તેઓએ બિલકુલ ગણકાર્યું નહીં, તેથી તેઓની વિરુદ્ધ યહોવાએ આસુરના રાજાના સેનાપતિઓને આણ્યા અને તેઓ મનાસાને સાંકળોથી જકડી લઈને તથા બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા. તે સંકટમાં આવી પડ્યો ત્યારે તેણે પોતાના દેવ યહોવાના કાલાવાલા કર્યા અને પોતાના પિતૃઓના દેવની આગળ અતિશય દીન થઈ ગયો. તેણે તેની પ્રાર્થના કરી ત્યારે તેણે તેની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી અને તેને યરૂસાલેમમાં તેના રાજ્યમાં પાછો આણ્યો. આથી મનાસાએ જાણ્યું કે યહોવા તે જ દેવ છે. તે પછી તેણે યરૂસાલેમનો બહારનો કોટ ગિહોનની પશ્ચિમ બાજુએ ખીણમાં છે પછી ભાગળના નાકા સુધી બાંધ્યો. તેણે આફેલની આસપાસ વધારીને તેને ઘણો ઊંચો કર્યો. તેણે યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં સુરા સરદારો રાખ્યા. તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિઓને તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરૂસાલેમમાં બાંધી હતી તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી. તેણે યહોવાની વેદીઓને સમારી ને તેના પર સ્તાંત્યનપણો તથા આભાર માનવાને કરાયેલા અર્પણના યજ્ઞો કર્યા ને યહૂદિયાને ઇસરાયલના દેવ યહોવાની સેવા કરવાની આજ્ઞા આપી. તેમ છતાં હજી પણ લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા હતા પણ તે ફક્ત પોતાના દેવ યહોવા પ્રત્યે કરતા. મનાસાના બાકીના કૃત્યો, તેણે પોતાના દેવની આગળ કરેલી પ્રાર્થના, ઇસરાયલના દેવ યહોવાને નામે પ્રબોધકે તેની આગળ ઉચ્ચારેલા વચનો, તે સર્વ ઇસરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. તેની પ્રાર્થના માન્ય થયેલા તેના કાલાવાલા, તેણે દીનતા ધારણ કરી તે અગાઉના તેના સર્વ પાપ તથા તેનું ઉલ્લંઘન તથા જે જગાઓમાં તેણે ઉચ્ચ સ્થાનો બાંધ્યા ને અસેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ હોઝાઈની ત્વારીકમાં લખેલા છે. મનાસા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને લોકોએ તેને તેના પોતાના મહેલમાં દાટ્યો. તેનો પુત્ર આમોન તેની જગ્યાએ રાજા થયો. આમોન રાજા થયો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે યરૂસાલેમમાં 2 વર્ષ સુધી રાજ કર્યું. જેમ તેના પિતા મનાસાએ કર્યું હતું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યું. તેના પિતા મનાસાએ કોતરેલી મૂર્તિ બનાવી હતી તે સર્વને આમોને બલિદાન આપ્યા ને તેઓની ઉપાસના કરી. જેમ તેનો બાપ મનાસા દીન થઈ ગયો હતો તેમ તે યહોવાની અગર દીન થયો નહીં, પણ આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો. તેના ચાકરોએ તેની વિરુદ્ધ બંધ કરીને તેના પોતાના મહેલમાં જ તેને કાપી નાખ્યો. પણ દેશના લોકોએ આમોન રાજાની વિરુદ્ધ બંધ ઉઠાડનાર સર્વને મારી નાખીને તેના પુત્ર યોશિયાને તેની જગ્યાએ રાજા ઠરાવ્યો. યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 31 વર્ષ સુધી યરૂસાલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું. તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પક્ષે ખસ્યો નહીં. તેના રાજ્યને 8મે વર્ષે તે હજી તો કિશોર અવસ્થામાં હતો એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. 12મે વર્ષે ઉચ્ચ સ્થાનો તથા અસેરી મૂર્તિઓ કોતરેલી મૂર્તિઓ તથા ધાળેલી મૂર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરૂસલેમને શુદ્ધ કરવા લાગ્યો. લોકોએ તેની સમક્ષ બાલીમની વેદીઓ તોડી પાડી ને સૂર્ય મૂર્તિઓ તેમની ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અસેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ અને ધાળેલી મૂર્તિઓને તેણે ભાંગીને બુક્કો કરી નાખ્યો અને તેઓની આગળ તેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે બુક્કો વેર્યો. તેણે તેઓની વેદી ઉપર યાજકોના હડકા બાળ્યા. આ પ્રમાણે તેને યહૂદિયાને તથા ઇસ્રાયલ યરૂસાલેમને શુદ્ધ કર્યા. મનાસા, એફ્રાઈમ તથા સિમ્યોનના નગરોમાં અને છેક નફતાલી સુધી તેઓની આસપાસના ખંડેરોમાં તેણે એમ જ કર્યું. તેણે વેદીઓ તોડી પાડી, અસેરી મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને બુક્કો કર્યો અને ઇસ્રાયલના આખા દેશમાં સર્વ સૂર્ય મૂર્તિઓને કાપી નાખીને તે યરૂસલેમમાં પાછો આવ્યો. પોતાના રાજ્યને 18મી વર્ષે દેવને તથા મંદિરને શુદ્ધ કર્યા પછી તેણે અસાલિયાના પુત્ર સાફાનને તથા નગરના સુબા માઓયસને તથા ઇતિહાસકાર યુઆઝ હાજના પુત્ર યુઆને પોતાના દેવ યહોવાનું મંદિર સમારવા સારું મોકલ્યા અને તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે આવ્યા. જે પૈસા દેવના મંદિરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વાર રક્ષક લેવીઓએ મનાસા તથા એફ્રાઈમ પાસેથી તથા ઇસ્રાયલના જે બાકી રહેલા હતા તેઓની પાસેથી તથા યહૂદિયા બિન્યામીન તથા યરૂસાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી ઉઘરાવેલા હતા તે પૈસા તેઓએ તેને સોંપ્યા. તેઓએ તે પૈસા યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા અને યહોવાના મંદિરમાં કામ કરનાર કામદારોએ મંદિરની મરામત કરીને સમારવા સારું તે આપ્યા. એટલે કે ગળેલા પથ્થરો, જોડવાને માટે જોઈતા લાકડા ખરીદવા સારું તથા જે ઇમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારું જોઈતા પાતળા લેવાને સારું તેઓએ તે પૈસા સુતારોને તથા મિસ્ત્રીઓને આપ્યા. તે માણસોએ પ્રમાણિકપણે તે કામ કર્યું. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાત તથા ઓબાદા તેઓના મુકાદમો હતા. સખાઈઓના પુત્રોમાં ઝખારિયા તથા મથુલામ કામ ચલાવનાર હતા તથા બીજા લેવીઓ પણ હતા જેઓ વાજિંત્ર વગાવવામાં પ્રવીણ હતા. તે સર્વ તેઓ ભાર ઉચકનારાઓની વેદી પર હતા. દરેક પ્રકારની સેવામાં કામ કરનારાની ઉપર તેઓ મુકાદમી કરતા હતા. વળી કેટલાક લેવીઓ લહિયા કારબારીઓ તથા દ્વારપાળો હતા. જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા તેઓ કાઢતા હતા. એવામાં મૂસાની મારફતે અપાયેલા યહોવાના નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને જળ્યું. હિલ્કિયાએ સાફાન ચિટનીસને કહ્યું કે મને યહોવાના મંદિરમાંથી નિયમનું પુસ્તક જળ્યું છે. હિલ્કિયાએ એ પુસ્તક સાફાનને આપ્યું એટલે સાફાન રાજાની પાસે તે લઈ ગયો. વળી રાજાને તેણે એવી ખબર પણ આપી કે તારા સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે. જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા છે તેઓએ મુકાદમોને તથા કામ કરનારાઓને સોંપી દીધા. સાફાન ચિટનીસે રાજાને ખબર આપી કે હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે. સાફાને તેમાંથી રાજાને કંઈક વાંચી સંભળાયું. રાજાએ નિયમશાસ્ત્રના વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડી નાખ્યા. તેણે હિલ્કિયાને, સાફાનના પુત્ર અહીકામને, મિખાના પુત્ર આબ્દોનને, સાફાન ચિટનીસને તથા રાજાના સેવક અસાયાને આજ્ઞા કરી કે તમે જાઓ, મારી ખાતર તેમજ ઇસરાયલમાં તથા યહૂદિયામાં બાકી રહેલાની ખાતર જડી આવેલા પુસ્તકના વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો, કેમ કે યહોવાનો કોપ આપણા ઉપર થયો છે. તે દારૂણ છે, કેમ કે આ પુસ્તકમાં જે લખેલું છે તે મુજબ આપણા પિતૃએ યહોવાનું વેણ વાળ્યું નથી. માટે હિલ્કિયા તથા તેઓને રાજાએ આજ્ઞા કરી હતી તેઓ પોષણ ખાતાના ઉપરી હાજરના પુત્ર, ટોખાતના પુત્ર સાલુમની સ્ત્રી દુલહાજ પ્રબોધિકા પાસે ગયા. તે તો યરૂસાલેમમાં બીજા મોલ્લામાં રહેતી હતી. તેઓએ તેની સાથે ઉપર જણાવેલી બાબત વિશે વાત કરી. ત્યારે તેઓને કહ્યું કે ઇસરાયલનો દેવ યહોવા કહે છે કે જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તે એમ તેને એમ કહો કે યહોવા એમ કહે છે કે આ જગા પર તથા અહીંના રહેવાસીઓ પર યહૂદાના રાજાની આગળ વાંચેલા પુસ્તકમાંના સર્વ પાપ શાપ હું લાવીશ, કારણ કે તેઓએ મને હજી તજી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે અને પોતાના સર્વ કામોથી તેઓએ મને રોષ ચડાવ્યો છે, તે માટે મારો કોપ આ જગા પર પ્રગટ થયો છે ને તે ભૂલવાશે પણ નહીં. પણ યહૂદિયાના રાજાએ તમને યહોવાની સલાહ લેવાને મોકલ્યા તેને તમે કહો કે ઇસરાયલનો દેવ યહોવા કહે છે કે જે વાતો તે સાંભળી છે તે વિશે જ્યારે આ જગા વિરુદ્ધ તથા તેના રહેવાસીઓ વિરુદ્ધ તારા દેવના વચનો તે સાંભળ્યા ત્યારે તારું અંતકરણ કોમળ થયું, તું તેની આગળ દીન બની ગયો ને મારી આગળ દીન બનીને તે તારા વસ્ત્ર ફાડ્યા ને મારી આગળ રુદન કર્યું, માટે મેં તારું સાંભળ્યું છે એમ યહોવા કહે છે. હું તને તારા પિતૃઓ ભેગો કરીશ, તું તારી કબરમાં શાંતિથી મુકાશે ને આ જગા ઉપર તથા તેના રહેવાસી ઉપર જે આપત્તિ હું લાવીશ તે તું જોશે નહીં. તેઓએ પાછા આવીને આ વાત રાજાને કહી. રાજાએ ખેપિયા મોકલીને યહૂદિયાના તથા યરૂસાલેમના સર્વ વડીલોને એકઠા કર્યા. રાજા તથા યહૂદિયાના સર્વ માણસો, ઇસરાયલના રહેવાસીઓ, યાજકો, લેવીઓ તથા નાના મોટા તમામ લોકો યહોવાના મંદિરમાં ચડી ગયા અને કરારનું જે પુસ્તક યહોવાના મંદિરમાંથી જડ્યું હતું તેના સર્વ વચનો તેણે તેઓને વાંચી સંભળાવ્યા. રાજાએ પોતાની જગ્યાએ ઊભા થઈને આ પુસ્તકમાં લખેલા કરારના વચન પ્રમાણે કરવાને માટે પોતાના ખરા હૃદયથી પોતાના પૂરા જીવથી યહોવાને અનુસરવાનું તથા તેની આજ્ઞાઓ, તેના સાક્ષીઓ તથા તેના વિધિઓ પાળવાને યહોવાની આગળ પ્રતિજ્ઞા લીધી. વળી યરૂસાલેમ તથા બિન્યામિનમાં જે માણસ હતા તેઓની તેણે તેમાં સંપત્તિ લીધી. યરૂસાલેમના રહેવાસીઓએ દેવના એટલે પોતાના પિતૃઓના દેવના કરાર પ્રમાણે કર્યું. યોશિયા ઇસરાયલ પુત્રોના તાબાના સર્વ દેશોમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી અને ઇસરાયલમાંના જે મળી આવ્યા હતા તેઓની પાસે તેણે યહોવાની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના દેવ યહોવાને અનુસરતો રહ્યો. યોશિયાએ યરૂસાલેમમાં યહોવાનું પાસ્કા પર્વ પાડ્યું. તેઓએ પહેલા માસની 14મીએ પાસ્કા કાપ્યું. તેણે યાજકોને પોતપોતાના કામ ઠરાવી આપીને યહોવાના મંદિરની સેવા કરવા માટે તેમને ઉત્તેજન આપ્યું. સર્વ ઇસરાયલીઓને બોધ કરનાર જે લેવીઓ યહોવાની સેવા અર્થે પવિત્ર થયેલા હતા તેઓને તેણે કહ્યું કે ઇસરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બાંધેલા મંદિરમાં પવિત્ર કોષને મૂકો, હવે પછી તમારી ખાંજ ઉપર તેનો ભાર ઉંચકવો પડશે નહીં. હવે તમારા દેવ યહોવાની તથા તેના ઇસરાયેલી લોકોની સેવા કરો. ઇસરાયલના રાજા દાઉદના તથા તેના પુત્ર સુલેમાનના લેખમાં વર્ણવેલું છે તેમ તમારા પિતૃઓના કુટુંબો પ્રમાણે પોતપોતાના વર્ગવાર તૈયાર થાઓ. તમારા ભાઈઓના કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓની સર્વ સેવા કરવા સારું તમારામાં જુદા જુદા કુટુંબોમાંના કેટલાય પવિત્ર સ્થાનમાં ઉભા રહો અને પાસ્કા કાપો અને પોતાને પવિત્ર કરો અને મૂસા દ્વારા યહોવાએ આપેલા વચન પ્રમાણે તમારા ભાઈઓને માટે તૈયાર કરો. જે લોક હાજર હતા તેઓ સર્વ અને યોશિયાએ 30,000 ઘેટા બકરાના હલવાનો તથા લવારા તથા 3,000 ગોદા પાસ્કાર્પણને સારું આપ્યા. એ સર્વ રાજાની સંપત્તિમાંથી હતા. તેના સરદારોએ લોકોને સારું ઈચ્છાર્પણ તરીકે યાજકોને તથા લેવીઓને નીચે મુજબ આપ્યું. દેવના મંદિરના કારભારીઓ હિલ્કિયા, ઝખારિયા તથા યઈયલ યાજકોને પાસ્કાર્પણ માટે 2,600 ઘેટા બકરા, 300 ગોધા આપ્યા. કોનાનિયાએ તથા તેના ભાઈઓએ એટલે સમાયા તથા નાથાનેલ અને લેવીઓના મુખ્ય હસાબિયા, યઈયલ અને ગોધાબાએ લેવીઓને પાસ્કાર્પણો માટે 5,000 ઘેટા બકરા તથા 500 ગોધા આપ્યા. એમ સેવાની તૈયારી પૂરી થઈ રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાની જગા ઉપર તથા લેવીઓ પોતપોતાના વર્ગો પ્રમાણે ઉભા રહ્યા. તેઓએ પાસ્કા કાપ્યા અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાંટ્યું અને લેવીઓએ તે પશુઓની ચામડી ઉતારી અને મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે યહોવાને ચડાવવા સારું લોકોના કુટુંબોના વિભાગ પ્રમાણે તેઓને આપવા માટે તેઓને દહાણપણો અલગ કર્યા. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું. તેઓએ કાનૂન પ્રમાણે પાસ્કાને અગ્નિમાં ગૂંજ્યું. તેઓ પવિત્ર અર્પણને તપેલામાં, દેગોમાં તથા કડાઈઓમાં બાફીને તેમને લોકોની પાસે જલ્દી લઈ ગયા. ત્યાર પછી તેઓએ પોતાને સારું તેમજ યાજકોને સારું તૈયાર કર્યું. હારૂનના જે પુત્ર યાજકો હતા તેઓ રાત લગી દહનપણો તથા મેદાનપણો કરવામાં ગૂંથાયા હતા. માટે લેવીઓએ પોતાને સારું તથા હારૂનના પુત્ર યાજકોને સારું તૈયાર કર્યું. દાઉદ, આસા તથા હોમાન તથા રાજાના દસ્તા યદુથુનની યાજ્ઞા પ્રમાણે આસામના પુત્રો એટલે ગવૈયાઓ પોતપોતાની જગ્યાએ ઉભા હતા. દ્વારપાળો પ્રત્યેક દરવાજે ઉભા હતા. તેઓને પોતાના સેવા સ્થાનેથી ખસવાની જરૂર નહોતી કેમ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને સારું તૈયાર કરતા હતા. એમ યોશિયા રાજાની આગ્રહ પ્રમાણે પાસ્કા પાળવાને લગતી તથા યહોવાની વેદી ઉપર દહનપણો ચડાવવાની લગતી યહોવાની સર્વ સેવા તે દાડે સમાપ્ત થઈ. તે સમયે જે ઇસ્રાયલ પુત્રો હાજર હતા તેઓએ પાસ્કા પર્વ તથા બે ખમીર રોટલીનું પર્વ 7 દિવસ સુધી પાળ્યું. સમૂહ પ્રબોધકના સમયથી ઇસ્રાયલમાં તેના જેવું પાસ્કા પર્વ એક પણ પાળવામાં આવ્યું નહોતું. તેમજ જેવું યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદાના લોકોએ, હાજર રહેલા ઇસ્રાયલીઓએ તથા યરૂસાલેમના રહેવાસીઓએ પાડ્યું તેવું પાસ્કા પર્વ ઇસ્રાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાડ્યું નહોતું. યોશિયાના રાજ્યને 18મે વર્ષે આ પાસ્કા પર્વ પાડવામાં આવ્યું હતું. આ સગડું બન્યા પછી જ્યારે યોશિયા મંદિર તૈયાર કરી રહ્યો ત્યારે મિસરનો રાજા નકો યુદ્ધ કરવા સારું સાતના કાંઠા પરના કારકમિસ ઉપર ચડી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો પણ તેણે તેની પાસે એલચીઓ મોકલીને કહાવ્યું કે યહૂદાના રાજા, મારે ને તારે શું છે? આજે તારી સામે નહીં પણ તારા પુરાણા શત્રુની સામે હું લડવા આવ્યો છું અને દેવે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે. જે દેવ મારી સાથે છે તેની ઈચ્છાની વિરુદ્ધ દખલગીરી ન કર, રખે ને તે તારો નાશ કરે. તો પણ યોશિયા પાછો હટ્યો નહીં. તેની સામે લડવાને ગુપ્ત વેશ ધારણ કરીને દેવના મુખમાંથી આવેલા નખોના શબ્દોને ન ગણકારતા મોદીગોનના મેદાનમાં તે લડવા આવ્યો. ધનુર્ધારીઓએ યોશિયા રાજાને બાણ માર્યા. તેણે પોતાના ચાકરોને કહ્યું, મને લઈ જાઓ કેમ કે મને તારી ગા વાગેલા છે. તેના ચાકરો તેને તે રથમાંથી લઈને પાસેના બીજા રથમાં બેસાડીને યરૂસાલેમ લાવ્યા. તે મૃત્યુ પામ્યો. તેને તેના પિતૃઓની કબરોમાં દાટવામાં આવ્યો ને યહૂદિયા તથા યરૂસાલેમના સર્વ લોકોએ તેને માટે શોક કર્યો. યર્મિયાએ યોશિયાને માટે વિલાપનું કાવ્ય રચ્યું. સર્વ ગવૈયાઓ તથા ગનારીઓએ યોશિયા સંબંધી આજ સુધી વિલાપનું કાવ્ય ગાતા આવ્યા છે. કેમ કે ઇસ્રાયલમાં એમ કરવાનો નિયમ થયેલો છે. વિલાપોના પુસ્તકમાં તે લખેલા છે. યોશિયાના બાકીના કૃત્ય તથા યહોવાના નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વર્તીને કરેલા તેના સુકૃત્યો તથા તેના બીજા કામો પહેલેથી તે છેલ્લે સુધી ઇસ્રાયલના તથા યહૂદાના રાજાઓના પુસ્તકમાં લખેલા છે.
યહોવાહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે 23 વર્ષ નો હતો. તેને યરૂસલેમમાં 3 માસ રાજ કર્યું. મિસરના રાજાએ તેને યરૂસલેમમાં પ્રતવર્ષ કરીને દેશ ઉપર 100 તલંત રૂપાનો તથા 1 તલંત સોનાનો કર નાખ્યો. મિસરના રાજાએ તેના ભાઈ એલિયાકીમને યહૂદા તથા યરૂસાલેમ ઉપર રાજા નિમ્યો. ત્યારે તેનું નામ યહોયાકીમ પાડ્યું. નખો તેના ભાઈ યહોવાઝને પકડીને મિસરમાં લઈ ગયો. યહોયાકીમ રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે 11 વર્ષ સુધી યરૂસલેમમાં રાજ કર્યું. તેણે પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે ભંડું હતું તે કર્યું. તેની સામે બાબેલનો રાજા નબુખાદનેસર ચડી આવ્યો ને તેને બેડીઓ પહેરાવીને બાબેલ લઈ ગયો. વળી નબુખાદનેસરે યહોવાના મંદિરમાં કેટલાક પાત્રો બાબેલ લઈ જઈને પોતાના દેવના મંદિરમાં મૂક્યા. યહોયાકીમના બાકીના કૃત્યો તથા તેને કરેલા ધિક્કારપાત્ર કર્મો તથા તેનામાં જે લક્ષણો માલુમ પડ્યા તે ઇસ્રાયલ તથા યહુદાના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. તેની જગ્યાએ તેનો પુત્ર યહોયાકીન રાજા થયો. યહોયાકીન રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 3 માસ તથા 10 દિવસ સુધી યરૂસલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. 9 વર્ષ બેસતા નબુખાદનેસર રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરના સુશોભિત પાત્રો સહિત બાબેલમાં પકડી મંગાવ્યો અને તેના ભાઈ સિદકિયાને યહુદા તથા યરૂસલેમ ઉપર રાજા ઠરાવ્યો. સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 21 વર્ષનો હતો. તેણે 11 વર્ષ સુધી યરૂસલેમમાં રાજ કર્યું. તેણે પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. યહોવાના વચન બોલનાર પ્રબોધક યિર્મેયાની આગળ તે દિન થયો નહીં. નબુખાદનેસર રાજાએ તેને દેવના સોગંદ ખવડાવ્યા હતા તો પણ તેની સામે તેણે બળવો કર્યો. તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇસ્રાયલના દેવ યહોવાની ઉપાસના નહીં કરવાને પોતાનું અંતઃકરણ કઠણ કર્યું. વળી યાજકોના સર્વ મુખ્યોએ તથા લોકોએ પણ વિદેશના સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરી અનુસરીને મહાપાતક કર્યું. યરૂસલેમમાં યહોવાએ પોતાનું જે મંદિર પવિત્ર કર્યું હતું તેને તેઓએ ભ્રષ્ટ કર્યું. તેઓના પિતૃવાળા દેવ યહોવાએ પોતાના ખેપિયાની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી, કેમ કે તેને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ ઉપર દયા આવી. પણ તેઓએ દેવના ખેપિયાઓને મશ્કરીમાં ઉડાવ્યા, તેના વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો. તેથી યહોવાને પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચડ્યો કે કઈ જ ઉપાય રહ્યો નહીં. માટે તેને કાસ્તીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરાવી. એણે તેઓના પવિત્ર સ્થાનમાં તેઓના જુવાનોને તલવારથી મારી નાખ્યા. યુવાન, યુવતી, પ્રૌઢ કે વૃદ્ધ પર તેણે દયા રાખી નહીં. યહોવાએ તે બધાને તેના હાથમાં સોંપ્યા. દેવના મંદિરના નાના મોટા પાત્રો તથા ખજાના તેમજ રાજાના તથા તેના સરદારોના ખજાના એ સર્વ તે બાબેલ લઈ ગયો. તેઓએ દેવના મંદિરને બાળી નાખ્યું તથા યરૂસલેમનો કોટ તોડી પાડ્યો ને તેમાંના સર્વ મહેલોને બાળીને ભસ્મ કર્યા તથા તેઓ મારા સર્વ મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો. તલવારથી બચેલાઓને તે બાબેલ લઈ ગયો. તેઓ ઈરાનના રાજ્યના અમલ સુધી તેના તથા તેના ઔષધોના ગુલામ થયા. એટલે યિર્મેયાના મુખથી બોલાવેલી હોવાનું વચન પૂરું થવા સારું દેશે પોતાના સાબાસો ભોગવ્યા ત્યાં સુધી. કારણ કે 70 વર્ષ સુધી દેશ ઉજ્જળ રહ્યો એટલો વિશ્રામ દેશે પાડ્યો. હવે ઈરાનના રાજા કોરેશને પહેલા વર્ષે યિર્મેયાના મુખમાંથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે તેના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે તેને પોતાના આખા રાજ્યમાં એક એવો લેખિત ઝંડેરો પીઠાવ્યો કે ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે આકાશના દેવ યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે અને યહુદામાંના યરૂસલેમમાં તેને સારું એક મંદિર બાંધવાની તેને મને આજ્ઞા આપી છે. તેના લોકોમાંના જે કોઈ તમારામાં હોય તે ત્યાં જાય, તેનો દેવ યહોવા તેની સાથે હોજો. ઈશ્વર પિતા તેના વાંચેલા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.